પૂજ્ય બિંસરી ચંપાબેનના સમયસાર કળશ 35 કાથા 49 નો સાર.
વ્યવહાર પણ જીવ નિશ્ચય, વ્યવહાર કહેવામાં આવે પણ જીવ નિશ્ચય. આ બધા દેવસ્થાના ભાવ જીવ છે, સૂત્ર કર્યો વ્યવહાર પણ જીવ નિશ્ચય જીવ છે. લશ્કર રાજા એમાં એક છે, સાબિત આચાર્ય ને જુદો આત્મા કરવો છે, વચ્ચે વ્યવહાર નું જ્ઞાન કરાવે છે. શરીર ને આત્મા તદ્દન જુદા છે, એને તો અત્યંત ભેદ છે, બે દ્રવ્ય જુદા છે. એના વર્ણન સ્પર્શ આ આરૂપી છે, આરૂપી છે. આત્મામાં રંગ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, શબ્દ નથી, કાંઈ નથી. હા, ભૂતગળ મેલી કોઈ વસ્તુ એમાં નથી, અત્યંત ભેદ છે. એ ક્ષેત્ર ઉડાયેલી વાત એ અશુદ્ધ પર્યાય ચૈતન્ય થાય છે, એટલું થાય, પણ એને સ્વભાવી નથી, એ પોતે એમાં જોડાય છે, બચાય છે. અન્ય ભાવો છે એને મૂળ થી ઉખેરી નાખે, બધો વિસ્તાર ફેલાઈ ગયો છે. રાજાના સૈન્યનો વિસ્તાર કર્યો, આ બધો વિભાવને લઈને વિસ્તાર ફેલાવ્યો, પણ જીવ તો પોતે એમાં એક જ છે. એ વ્યવહાર ઉપર દ્રષ્ટિ નહીં કરતા, એક નિશ્ચય ચેતન ઉપર દ્રષ્ટિ કરે. એ વ્યવહારનું જ્ઞાન કરી દે, બાકી નજર એક ચેતન ઉપર રાખી દે. કેમ નથી હિંસાનો અભાવ થાય એવું નથી, પણ જીવ તો જુદો જ છે. અશુદ્ધ પર્યાય થાય તો એમાં બંધ ને મોક્ષ ને બધું જોઈ છે, પર્યાય થાય છે. પણ જીવ સારો અનાદી આનંદ સ્વભાવ છે, જુદું દ્રય કરવું જુદું છે કરવા એવો અર્થ નથી, હિંસા લાગતી નથી એવો અર્થ નથી. પરમાર્થ બતાવ્યો છે કે તું તારું ચૈતન જુદું છે, ચૈતન જુદું છે એમ ગ્રહણ કર્યું. ઉલટાની તારી સાધનાની પર્યાય પ્રગટ થાય કે એકત્વ બુદ્ધિ અનાદિની છે ને તોડ ને હું જુદો છું એમ પરમાર્થને સમજ, કે હું જુદો છું, હું ચૈતન છું, હું શાશ્વત દ્રવ છું, આ ભૂતગળ મારાથી જુદું છે એમ જુદું ગ્રહણ કર, એટલે એમ કહેવા માટે છે. તો મોક્ષ મોક્ષ નહી, પુરુષાર્થ નું પ્રયોજન ને આ રહેતું નથી, જે બંધ નથી તો મોક્ષ નથી. પણ બંધ છે, વિભાવ છે, અને એની સાધના ની પર્યાય થાય છે, ને મોક્ષ ની પર્યાય પ્રગટ થાય છે. પણ દ્રવ અનાદિ અનંત વસ્તુ સ્વભાવે એમ પૂર્ણ છે, પણ પર્યાયમાં એને અશુદ્ધતા થાય છે, અશુદ્ધતા ટાળી અને શુદ્ધતાની પર્યાય પ્રગટ થાય છે. મૂળ ગાથામાંથી એમણે આશય કર્યો છે. કોક કોકને મારતું જાય ને જે પૂતગળ નીકળી આ પૂતગળ કરે એવો અર્થ નથી. આ તો દ્રવ જુદા છે, જુદો તો એકત્ર બુદ્ધિ શરીર સાથે કરી છે તોડી નાખે, અને અંતરમાં આત્માને જો એમ કહેવું છે, એવું પરમાર્થને સમજે. દ્રષ્ટિ પરમાર્થ આત્મા ઉપર લઈ જાય, દ્રઢતા કરે તો જુદું થાય, હાલક ડોલક કરે તો જુદું ન થાય. આત્માનું અવગાહન બરાબર ચિત્ત શક્તિ તો ચિત્ત શક્તિ એમ ચિત્ત શક્તિ ને લક્ષમાં લઈ બરાબર ને બીજા ભાવને મૂળ માંથી ઉછેરી, હું એનાથી જુદો જુદો એનો અભ્યાસ કરવા માંડે વારંવાર. લોક ઉપર તરતો ચેતન સ્વભાવ પ્રગટ થાય. આ તો વચ્ચે પછી પ્રગટ થાય છે કે નથી થતું તું જો, નક્કામાં કોલાહલ કરીને શું લાભ છે, એનાથી વિરક્ત થઈ જાય કોલાહલ, ને અંદરમાં દેખ પછી નિશ્ચળ લીન થઈને જો, આત્મા શરીરથી જુદો ને વિભાવથી જુદો ને બધાથી જુદો, અંતરમાં તને 6 મહિના સુધી ઉગ્ર પડે અભ્યાસ કર, પછી અવશ્ય પ્રગટ થશે. દિવ્ય શક્તિમાન, દિવ્ય શક્તિમાન એમાંથી દિવ્યતા ભરેલો આત્મા પ્રગટ થશે. વિરમી જા બધા કોલાહલો, અંદરથી શાંતિ નો સમુદ્ર પ્રગટ થશે, જ્ઞાન સાગર પ્રગટ થશે. શાંત સાગર તને રૂચતો હોય તો એમાં ડૂબી જાય. શાંતિ નો સાગર, જ્ઞાન નો સાગર, એની મહિમા લાગતી એમાં ભળી જાય છે. જ્ઞાન સાગરમાં, શાંતિ સાગરમાં, આનંદ સાગરમાં, એમાં ભળી જાય છે. આ 12 શરીર સાથે ભળી જશે, એકત્વ બુદ્ધિ એમાં શેળ ગેળ થઈ જશે, આમાં ભળી જશે, આમાં ભળી જવા, જ્ઞાન સાગરમાં ભળી જાય, શાંતિ સાગરમાં ભળી જાય. આ બધા ભૂતગળો સાથે એક ને એક ભળી જશે. બહારના બધા કોલાહલોમાં ભળી જાય. બહારની કેવી એને અસર થઈ જાય, નિમિત્તોની. મને આ તારું ઉપાદાન તૈયાર કરીને અંદરમાં ભળી જાય, એની અસર લઈ જાય. જ્ઞાન સ્વરૂપ આત્માની અસર ગ્રહણ કરે, જે ગુરુદેવ ઉપદેશ દીધો છે, ઉપદેશની અસર લઈને અંદર જ્ઞાન સાગરમાં ડૂબી જાય છે. બીજી જગતની કોઈ તને અસર ન થાય. આનાદીનો અભ્યાસ છે, બહારની અસર જલ્દી થઈ જાય છે, અંતરની અસર થવાની નથી. એને કોક હોય તેમ છે, આ અમે નહીં હે સમજી જા એમ. ઈ કેવી એને દ્રઢતા, જ્યાં જન્મો હોય ત્યાં ઈ જાતિની એને ખુમારી હોય છે કે ના, અમે અમારી જાતિ જ નથી, આ કોઈ બીજી હલકી જાતિ, હલકા વર્ણના માણસો નથી. આ જાતિ અમે ને એના રીતે જ ભાગે છે. અમે આ જાતિના અમે ને અમે તો જુદી જાતિ. આ ચૈતન્ય, આ વિભાવ જાતિને હું નહીં, હું તો ચૈતન્ય જાતિ, એનાથી દૂર નથી ભાગતો. એટલે બીજી જાતિના માણસો દેખીને દૂર ભાગે છે કે આ જાતિ આપણે નહીં, એનાથી ભાગે. આને આની સાથે આપણે સંબંધ ન હોય, આ જુદી જાત છે, આપણી જાત એમ થાય. આપણી તો નાયક જાત, આપણે તો ભગવાનની જે જાત એ જાતિ, ને આ જાતિ આપણી નહીં એમ નથી થતું. વિભાવ જાતિ આપણી નથી, હલકા વર્ણના માણસો છે. અમે તો ચૈતન્ય જાતિ, તો ભગવાન જાતિના છે. તું અહીંયા અહીંયા પદ તારું છે, તારું છે. આ બધું અપદ છે, અપદ છે, એનાથી દૂર. એટલું આચાર્યદેવ સાબિત કરે, રસથી રૂપથી ઉદગત રહેતું નથી, એનાથી જુદો. માટે તું અરે ઉદગત દ્રવ્યનું સ્વામી પણ નથી, માટે તું અરે દ્રવેન્દ્રથી રસ ચાખતો પણ નથી, માટે તું અરે ભાવેન્દ્રથી ચાખતો નથી. ક્ષયોક્ષમ ભાવ છે, એ નથી રસ ચાખતો. બધા વિશેષો જે છે એમાં તો એક સામાન્ય રૂપ જોઈ, વિશેષ રૂપ થતો નથી, માટે તું અરે. બધા ઇન્દ્રિયોના જે વિશેષો જોવાના, સાંભળવાના, એમાં જે તારે ક્ષયોક્ષમ ફરિયાયો છે, એ બધા વિશેષરૂપ તો ખંડ ખંડ થતો નથી, માટે તું એક રૂપ અખંડ, માટે તું રસ. મેઘ નાયક થી તાદાત્મ્ય નથી, તું જુદો છું, માટે પણ રસ ચાખતો. આચાર્ય કોઈ રીતે તું રસ ચાખતો નથી, તું રસ વાળો નથી. રસ સ્વભાવે તારો નથી, તું કોઈ રીતે રસ રૂપે થતો નથી. રસ ચાખતો આ જીભેથી નથી ચાખતો, કોઈ રીતે ભાવેન્દ્રથી નથી, સ્વરૂપ સંભાવી નહીં, કઈ નહીં, કોઈ રીતે રસ ચાખતો. રસ તારું સ્વરૂપ જ નહીં. એટલે દરેક બોલમાં, વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, શબ્દમાં, બધામાં, ક્ષયોક્ષમ નાની જ્ઞાન તો જ્ઞાન છે, એમાંથી રસ ક્યાં. આ બધા અંદર વિશેષો થાય નાની પડે, એમાં પણ તો એક સામાન્ય સ્વરૂપ છોડતો નથી. માટે મેઘ નાયકમાં તાદાત ન થતો, માટે તું નથી જુદો છે, માટે તું નથી આટો. ક્યાં ભાઈ ન જાય ત્યારે ત્યારે જયારે આયુષ પૂર્ણ થાય ત્યારે આત્મા કઈ કોઈ ઢોકાય ઢોકે એની મેળે ગતિ થઈ જાય, એને કોઈ રોકી ન શકે. એક ક્ષણ માં ગતિ થી ના લીધો, નહીતર ગમે એવા રોગ આવે તો એની ગતિ ન થવે ને થાય જ નહીં, એનું આયુષ પૂરું થાય તો સ્વયં ગતિ કરી ના લીધો. બધાની વચ્ચે બધાથી જુદો, શરીર થી જુદો અને રાગ આદિ બધાથી જુદો ચૈતન્યદેવ છે. રાગ એનો સ્વભાવ નો જે વ્યવહાર વચ્ચે વ્યવહાર આવે, પણ વ્યવહાર છે એ કઈ એનું મૂળ અનાદિનું સ્વરૂપ છે, એ ચૈતન્ય એનું એ સ્વરૂપ નથી. કે સાધના ની પર્યાય આવે બધું આવે. આચાર્ય કૃષ્ણ ને અધ્યવસાન આદિને ભાવો ને જીવ પણ કીધા એ વ્યવહાર છે. અધ્યવસાન ભાવ જીવનું મૂળ સ્વરૂપ નથી. અધ્યવસાન છે એ વિભાવ ભાવ છે. આત્મા એનાથી અધ્યવસાન જીવ કીધો વ્યવહાર છે. બધા રાજા ને લશ્કર ને રાજા કેવો જો, રાજા તો એમાં એક જ છે, જીવ તો પોતે એક જ છે બધાની વચ્ચે. અહી એની સાધના ની પર્યાયો વચ્ચે આવે, એની સાથે પંચ મહાવ્રત ના પરિણામ આવે, અનુવ્રત ના આવે, એમાં અહિંસા વ્રત આવી આવે, એમાં એ હિંસા ના ભાવ અને અહિંસા એ દયા ના ભાવ ને એ બધા ભાવો વચ્ચે આવે છે. પણ એ વ્યવહાર છે, એ વ્યવહાર વચ્ચે આવે છે. સાધના ગ્રહ ઉપર દ્રષ્ટિ મૂકે ત્યાં વ્યવહાર વચ્ચે આવ્યો નથી. તે વ્યવહારને વ્યવહારનું જ્ઞાન કરવાનું છે ને દ્રષ્ટિ દ્રવ ઉપર રાખવાનું. દ્રષ્ટિ દ્રવ ની પેલા દ્રવ ને તો બરાબર યથાર્થ જ્ઞાન કરે, વચ્ચે વ્યવહાર આવે છે ને જ્ઞાન. એટલે વ્યવહાર નથી એમ નહીં, વચ્ચે જો ન જ હોય તો મુક્તિ ની પર્યાય પ્રગટ કરી, સહાનુભૂતિ પ્રગટ કરી, મનીદશા પ્રગટ થાય છે. એ બધો કઈ વ્યવહાર વચ્ચે આવશે જ નહીં. તો પછી હિંસાના દયાના એ બધા ભાવ, અહિંસા જે વ્રત એ બધું કઈ વચ્ચે નહીં, લોકોની વચ્ચે આવે છે. આચાર્ય કે વ્યવહાર છે, એ વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. પણ એમાં એક દ્રઢ દ્રષ્ટિ તું પ્રગટ કર તો એ વ્યવહાર છે. એ વ્યવહાર પણ તને યથાર્થ રીતે આવશે. સાધના ની પર્યાય ની સાથે એ પંચ મહાવ્રત ના પરિણામો પણ સાથે રહે છે. અહીં તું દ્રવ અનાદિ અનંત તારું દ્રવ છે એને ગ્રહણ કર. અહીં દ્રવ તો એવું છે પુદગળ થી પણ ભિન્ન છે, અને રાગાદિ જે પરિણામો થાય એ પણ એનામાં નથી, વસ્તુ સ્વભાવ એનામાં નથી. રસ રૂપે થતો નથી, ગંધ રૂપે થતો નથી, વર્ણ રૂપે થતો નથી, સ્પર્શ રૂપે થતો નથી, શબ્દ રૂપે થતો નથી, અને કોઈ જાતના આકાર રૂપે થતો નથી. એવું ચૈતન્ય બિરાજે છે. પૂતગળ દ્રવ રૂપે નથી, પૂતગળ દ્રવ રૂપે નથી, પૂતગળ ના ગુણ રૂપે નથી, પૂતગળ ની પર્યાયો રૂપે નથી, પૂતગળ નું સ્વામિત્વ સ્વામી પણ એ નથી. એ કોઈ રીતે દ્રવેન્દ્રી થી પણ રસ ચાખતો નથી, ગંધ શું એ ગંધ રૂપે ખાતો નથી, ભાવેન્દ્રી થી પણ ખાતો નથી, ક્ષરૂપસમ ભાવ થી પણ એ ખાતો નથી. બધા અનેક જાતના વિશેષો ક્ષરૂપસમ ભાવ ને અનેક જાતના વિશેષ પર્યાયો હોય એની વચ્ચે એક સામાન્ય પરિણામ મળે છે. એ એક વિશેષ રૂપે એકત્ર થઈ જતો નથી. જે જોવાના ચાખવાના બધા અનેક જાતના જે પર્યાયો જે થાય છે, ક્ષયોપસંભાવના જે ખંડખંડ પર્યાય એક રૂપે થતો નથી, એ સામાન્ય પરિણામ રૂપે એક જ્ઞાન રૂપે છે. નૈજ્ઞાયક ભાવમાં એ તાદાત્મ્ય થતો નથી, જુદો જ છે. એવો ચૈતન્યદેવ બિરાજે છે એના દેહમાં. એ પર્યાયમાં કેવળ વ્યક્ત રૂપે એકલા પર્યાય રૂપે થતો નથી. છ દ્રવ સ્વરૂપ લોક છે, એ લોક થી પણ જુદો ચૈતન્યદેવ પોતે પોતા રૂપે છે. માટે કેવળ એ રૂપે થતો નથી, એટલે કેવળ એકલો વ્યક્ત રૂપે થઈ જતો નથી, અવ્યક્ત એટલે દ્રવ રૂપે છે. ક્ષણિક પર્યાય એક પર્યાય માત્ર થઈ જતો નથી, કસાય ના સમૂહ રૂપે થઈ જતો નથી. એવું ચૈતન્ય છે. ચૈતન્ય સામાન્ય સ્વરૂપ એમાં બધી દ્રયગુણ પર્યાયનો પિંડકો પણ એક પર્યાય રૂપે થઈ જતો. તે સામાન્ય બધી શક્તિઓ અંતર્ભૂત હોવા છતાં પણ એ કેવળ એક વ્યક્ત રૂપે થઈ જતો નથી. એવું ચૈતન્યના બેન છે. વ્યક્ત ને અવ્યક્ત એ બે સાથે રહે છે. દ્રવ ને પર્યાય તો એકલા વ્યક્ત રૂપે થઈ જતો નથી, એકલા વ્યક્ત રૂપે નથી થઈ જતો. એ અવ્યક્ત રૂપે એનું દ્રવ સ્વરૂપ છે, સદાય રહે છે. અવ્યક્ત દ્રવ સ્વરૂપ જે છે, વ્યક્ત ને અવ્યક્ત મિશ્રિત રૂપે દેખાય તો પણ એકલા વ્યક્ત રૂપે થઈ જતો. બાય ને અભ્યંતર દેખાય તો પણ એકલો ઉદાસીન સ્વરૂપ માન છે. પોતે પોતાનું દ્રવ્યત્વ છોડીને એકલો બાહ્ય રૂપે પર્યાય રૂપે એવા ચૈતન્યદેવ અનાદિ અનંત જોડે છે. એવા ચૈતન્યદેવ ની કૃપા એકલા પર્યાયો ની સાથે રે, બે એક સાથે રે, બાય ને અભ્યંતર એક સરખો રે છે, પણ એકલા બાહ્ય રૂપે એકલા વ્યક્ત રૂપે એટલે પર્યાય રૂપે એ ક્ષણિક માત્ર થઈ જાય એવું નથી. વર્ણગત રસ સ્પર્શ રૂપે નથી થતો એ તો કીધું, ઉદગલ નહીં દ્રવેન્દ્રિય ભાવેન્દ્રિય એ રૂપે પણ એક થઈ જતો નથી. એ રસ રૂપ ગંધ રૂપે એ રૂપે થતો નથી, પણ એકલો વ્યક્ત પણ આપણો થઈ એનાથી ઉદાસી નથી. એટલે કે પર્યાય રૂપે એવી રીતે થઈ જતો નથી, એકલા પર્યાય રૂપે કેવળ વ્યક્ત રૂપે થઈ જતો નથી, એનાથી ઉદાસીન એનાથી ઉદાસીન. પછી પર્યાયમાં વ્યક્ત અવ્યક્ત રૂપે લીધું રૂપ રસ્કંધ વર્ણ શબ્દ એ રૂપે થઈ જતો નથી. એવો ચૈતન્ય એવો ચેતના ગુણ, એ ચેતના ગુણ એ ગ્રહણ કર. ચેતના ગુણ બધી રીતે અનાદિ અનંત અખંડ શાશ્વત હોય છે. આવી રીતે પર્યાયો એનામાં પરિણમન થાય તો પણ એકલા પર્યાય રૂપે થયો નથી. વર્ણગંધ રસ સ્પર્શ ઉદગળ સાથે રહ્યો તો એવી રીતે થયો નથી. કષાયોનો સમૂહ સાથે રહ્યો તો એ કષાય રૂપે થઈ ગયો નથી. એવો શાશ્વત આત્મા એને ગ્રહણ કરે. એ ચેતના ગુણ કેવો છે, બધી વિપત્તિઓનો નાશ કરનાર છે. એને ગ્રહણ કર તો તારી દુઃખની જેટલી વિપત્તિઓ છે એ બધાનો નાશ કરનાર હોય છે, ચેતન્ય છે. બહારના જે તને અંદર વિકલ્પમાં ઘટમાળમાં જે વિપત્તિ લાગતો હોય બધી વિપત્તિઓનો નાશ કરનાર છે. પૂર્ણ પાપના ઉદય આવે એમાં જે જે વિપત્તિઓ તને દેખાતી હોય, તારા ભાવમાં જે વિપત્તિ દેખાતી હોય બધાનો નાશ કરનાર, બધી આપદાનો નાશ કરનાર હોય તો એ ચૈતન્ય છે. ચૈતન્યદેવ ને ગ્રહણ કરે એની શક્તિ એટલી છે. લોકાલોક ને આશીર્વાદ કરીને હોળીઓ કરીને અંદર જાણે સમય એવી સમય જતો હોય કે એટલું એ જાણે તો એને કઈ ભાર કે બોજો નથી. એક અનુરેણો ની માફક જાણે ક્યાંય લોકાલોક પડ્યું છે એવી રીતે એ જાણે, એવો એનો સ્વભાવ છે. આખું લોકાલોક જણાય એના ગ્રહ ગુણ પર્યાય એનો ભૂતકાળ વર્તમાન ને ભવિષ્યકાળ એ બધું એને ભવિષ્યકાળમાં લાંબુ થવું જાવ લાંબુ તેને જાણવું પડતું નથી. એ ભૂતકાળમાં લાંબુ થઈને જોવા જવું પડતું નથી. એ વર્તમાનમાં બધું જાણે છે તો એને બોજો થતો નથી. આખા લોકાલોકને જાણે વર્તમાનમાં એનું અનંત ક્ષેત્ર જાણે, અનંત દ્રવ્યોને જાણે તો પણ એને પોતે એક અને જણાય અનંત તો પણ એને બોજો થતો નથી. એને જરાય બોજો નથી થતો જેને અણુરેણુની માફક એવો ચૈતન્ય અનંત શક્તિમાં ભરનારો એને અણુરેણુની માફકથી જાણે છે. જાણે લોકાલોક ક્યાંય બોલે છે એવા અનંત લોકાલોક હોય તો જાણે એવી એનામાં અનંત શક્તિ ધરે છે. એક આટલો અરીસો હોય એ અરીસાની અંદર જાય તો પ્રતિબિંબ કે ભાઈ પ્રતિબિંબો દેખાતો તો એ અરીસો તો જડ છે. એને કઈ એ કઈ એને ભાર નથી થતો જવું છે. એ ચૈતન્ય અંદર ગમે એટલું જણાય તો એ જણાય છે. કોઈ જાતનો બોજો કે કઈ એને ભાષીભૂત કરીને એને કોળીઓ કરીને બેઠો જણાય છે. એ તો જાણવાનો સ્વભાવ છે. પોતે સ્વરૂપમાં તૃપ્ત થઈને એવો છોડી દે છે કે બહાર આવવાને અસમર્થ થઈ ગયો. બહાર એને હું જોવા જાઉં લોકાલોકને, એ પણ વૃત્તિક એવી પરિણતી એવી ઈચ્છાનો તો ભાવ છે, પણ બહાર પરિણતી કરીને જોતો નથી થઈ જઈ જન્મે એમ પોતે પોતામાં મુશ્કેલ થયું. એવું તો પોતાને અનંત સુખ પ્રગટ થયું, એવો પોતામાં તૃપ્ત થઈ ગયો, એમાં થઈ ગયો છે. બહાર નીકળવાનો અણ ઉદ્યમ થઈ ગયો છે, એને ઉદ્યમ કરતો નથી બહાર જઈને જોવાનો પણ કે આ મને શું નવું જણાય છે, એ જોવાનો વિષય નથી. સદાકાળ એક સરખો પોતે પોતાનું વિરાજે છે. અરીસો એમનું સ્થિર જ છે પોતાનું, ગમે એટલું જણાય તો અરીસાને કાંઈ નહીં. એ જળ છે ને ચૈતન્ય છે, અને ચૈતન્ય પરિણતિ થઈ જે ત્યાં કરે છે અને પોતે પોતાના તૃપ્ત થઈને જોઈએ છે. બહાર નીકળવાનો ઉદ્યમ નથી, અણ ઉદ્યમ છે. બહાર નીકળવાનો આળસુ થઈ ગયો છે, પોતામાંથી બહાર નીકળવું ફાવતું જ નથી. એની તૃપ્તિ એટલી છે કે બહાર નીકળતું જ નથી. રાજા ને રાજાના મહેલમાં બધું મળી ગયું હોય, એ રાજાને પછી બહાર નીકળવું ગમે નહીં. એમ એ આ રાજ મહેલ તો જુદો ઓલક લૌકિક, એ રાજાના મહેલ નથી. રાજા તો બહાર આવે છે, પણ આ રાજમેદ તો એનો એવો છે કે એના બહાર નથી
આવતું.
એવો આ ચૈતન્ય દેવ, એ ચેતના ગુણ એવો છે કે એની પ્રતીત કરી, એની મહિમા આવી, એને હાથમાં લીધું, એને ગ્રહણ કરી, બધી વિપદાનો નાશ કરે છે. એને તો એક વાર ચેતનાને ગ્રહણ કરી લે, ચેતના દ્રવ્યને, ચેતન સ્વરૂપને ગ્રહણ કરી લે, તારી બધી વિપદાનો નાશ થશે. એ દ્રવ્યને તું ગ્રહણ કરી લે તો એમાં બધી પછી સુખની પર્યાયો જ્ઞાનની પર્યાય અને સાધના અને બધું એમાં પ્રગટ થશે. પેલા એને ગ્રહણ કર્યા વગર ને તું વિચારો કરી સાધના ના ગમે, સાધના એમ નહીં પ્રગટે વિચાર.